આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે શ્રોતા મિત્રો, 30 જુલાઈ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદર પર MV અમીર 1 નામના જહાજમાં 13 ભારતીય નાવિકો ફસાયેલા છે. આ વિસ્તારમાં રશિયા દ્વારા સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ તંગદિલી વચ્ચે યુક્રેને ભારતની દરિયાઈ સુરક્ષા માર્ગદર્શિકા અને વિદેશ મંત્રાલયના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. યુક્રેન સરકારે દાવો કર્યો છે કે કાળા સમુદ્રમાં વણસી રહેલી સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહા ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરવા માગે છે, પરંતુ ભારત તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જોકે યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે આ પરિસ્થિતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને નાવિકોની સુરક્ષા માટે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. નવી દિલ્હી સ્થિત યુક્રેન દૂતાવાસે ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા જાહેર કરાયેલી 2 અલગ અલગ માર્ગદર્શિકા પર કડક વાંધો ઉઠાવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા શિપિંગ કંપનીઓ અને ભારતીય નાવિકોને હોર્મુઝ ક્ષેત્રમાં મોકલવાનું ટાળવામાં આવે તેવી માર્ગદર્શિકા જાહેર થઈ છે. પણ રશિયન હુમલાઓના જોખમ અને અગાઉ ભારતીય નાવિકોના મૃત્યુ થયા હોવા છતાં કાળા સમુદ્ર માટે આવી કોઈ કડક માર્ગદર્શિકા કે રોક લગાવવામાં આવી નથી. યુક્રેને ફોરવર્ડ સિમેન્સ યુનિયન ઓફ ઇન્ડિયાની તે અપીલને પણ સમર્થન આપ્યું છે, જેમાં જોખમી સમુદ્ર વિસ્તારમાં કામ કરતા ભારતીય નાવિકો માટે મજબૂત સુરક્ષાની માંગ કરવામાં આવી છે. યુક્રેને આશા વ્યક્ત કરી છે કે ભારતીય વિદેશ મંત્રાલય આ મામલે યોગ્ય અને કડક પગલાં ભરશે. ચીનનું પ્રથમ સ્વદેશી પેસેન્જર એરક્રાફ્ટ C919 હવે માત્ર સામાન્ય નાગરિક ઉડ્ડયન પૂરતું મર્યાદિત નથી. આ વિમાને વિશ્વના સૌથી ઊંચા તિબેટના લિહાસા ગોગગર એરપોર્ટ પર વિમાનને લેન્ડિંગ કરીને અત્યંત દુર્ગમ વિસ્તારમાં સફળ પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. પ્રથમ નજરે આ એરક્રાફ્ટ બોઈંગ અને એરબસની એક ચક્રી સત્તાને પડકારતું કોમર્શિયલ વિમાન લાગે છે, પરંતુ સંરક્ષણ નિષ્ણાતોના મતે તે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત માટે એક મોટો ગુપ્ત ખતરો સાબિત થઈ શકે છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની સિવિલ મિલિટરી ફ્યુઝન નીતિ હેઠળ ચીનની દરેક નાગરિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જરૂર પડે ત્યારે યુદ્ધ ધોરણે સૈન્ય હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તે રીતે નિર્માણ કરવાની રણનીતિ છે. ભારત સાથેના કટોકટીના સમયે લદ્દાખ કે અરુણાચલ પ્રદેશ સરહદે તણાવ વધે ત્યારે C91 મોડેલના આ કોમર્શિયલ વિમાનો ખાસ ઊંચાઈએ ઉતરાયણ કરી શકતા હોવાને કારણે એક જ વારમાં 130-160 જેટલા સશસ્ત્ર ચીની સૈનિકોને ભારતની સાવ નજીક લિહાસા, નિયંગચી કે અલી કુંશે જેવા સરહદી એરપોર્ટ પર ગણતરીના કલાકોમાં ઉતારી શકે છે. ભારે બરફવર્ષા દરમિયાન જ્યારે પહાડી રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે પાતળી હવામાં પણ સરળતાથી ઉતરાણ કરી શકતું આ વિમાન ચીની સેના માટે રાશન અને હથિયારોનો પુરવઠો સતત ચાલુ રાખી શકશે. આજના સમયમાં લદ્દાખ અને પૂર્વોત્તર જેવા અત્યંત ઊંચા વિસ્તારોમાં સેના અને સરંજામ પહોંચાડવા માટે ભારતને અમેરિકાના બોઈંગ C-17 ગ્લોબમાસ્ટર કે હર્ક્યુલસ વિમાનો પર નિર્ભર રહેવું પડે છે. ચીને જે રીતે સિવિલ અને મિલિટરી સિસ્ટમને જોડીને સક્ષમતા મેળવી છે તે ભારત માટે ચેતવણી સમાન છે. ભારતે પણ મેક ઇન ઇન્ડિયા હેઠળ પોતાના સ્વદેશી એરોસ્પેસ પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવા પડશે. દેશમાં નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક અંગે ચાલી રહેલા ભારે વિવાદ અને વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે સંસદમાં પેપર લીક સામેનો નવો કાયદો બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લોકસભા બાદ હવે વિપક્ષના ભારે હોબાળા અને વોકઆઉટ વચ્ચે રાજ્યસભામાં પણ એન્ટી પેપર લીક બિલ ધ્વનિમતથી ગઈકાલે પસાર કરી દેવામાં આવ્યું છે. સરકારે આ બિલને દેશના લાખો વિદ્યાર્થીઓ અને પરિવારો માટે ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે કડક કાયદાથી સમસ્યા ઉકેલાશે નહીં. રાજ્યસભાની લીલી ઝંડી મળવાની સાથે જ આ બિલ હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનવાથી માત્ર એક કદમ દૂર છે. રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગના આદેશ અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની અને તેઓ હાજર ન થઈ શકે તો તેમના રાજીનામાની માંગ પણ છેલ્લા બે દિવસથી કરી છે. હોબાળો મચાવતા વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું. વિપક્ષના આ વલણ પર ગૃહના નેતા જેપી નડ્ડાએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દો બચ્યો નથી અને તેઓ જવાબ સાંભળવાને બદલે ભાગી રહ્યા છે. આ ઉપરાંત લોકસભામાં પણ હંગામા વચ્ચે વંદે માતરમ બિલ પસાર કરી દેવામાં આવ્યું હતું. જંતર મંતર પર આંદોલન કરતા વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધા બાદ 23 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આંદોલન કરતા વિદ્યાર્થીઓને સંબોધીને ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં પરીક્ષાના પેપર લીક ન થાય તે માટે કડક કાયદા બનાવવા કેન્દ્ર સરકાર આગળ ધપી રહી છે તેવી ખાતરી અપાઈ હતી. આ પોસ્ટને પ્લેટફોર્મ પરથી મેટા કંપની દ્વારા અસ્થાયી રૂપે દૂર કરવામાં આવી હતી. આ મામલે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે મેટાના સિનિયર અધિકારીઓને આગામી 7 થી 10 દિવસમાં દિલ્હી ખાતે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સરકાર આ મામલે માત્ર ટેકનિકલ ભૂલની સ્પષ્ટતા સ્વીકારવા તૈયાર નથી અને કંપની પાસેથી નીતિગત તથા ટેકનિકલ સ્તરે વિગતવાર ખુલાસો માગી રહી છે. મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને જણાવ્યું કે ભારત સરકાર પોતાની ચિંતા સીધી રીતે મેટા સમક્ષ રજૂ કરવા માગે છે. જોકે મેટાએ આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને પ્રારંભિક સ્પષ્ટતા રજૂ કરી હતી કે તેઓએ 28 જુલાઈથી એક નવો પ્રોટોકોલ અમલમાં મૂક્યો છે. આ નિયમ અંતર્ગત વડાપ્રધાન તેમજ દેશના અન્ય હાઈ પ્રોફાઇલ એકાઉન્ટ્સ પર થતી પોસ્ટની વધારાની દેખરેખ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ભૂલથી પોસ્ટ પર પ્રતિબંધ મૂકવાની ઘટના ન બને. જોકે કેન્દ્ર સરકારે આવા બચાવને અપૂરતો ગણાવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ફરી ન બને તે માટે કંપની શું કડક પગલાં લઈ રહી છે તેનો પૂરો હિસાબ તેમણે આપવો પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારત માટે આગામી 4 દિવસ આફત સમાન છે, જેમાં ગુજરાત પણ મુખ્ય કેન્દ્ર સ્થાને છે. આજથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં રોજ 8 થી 10 ઇંચ વરસાદ પડે તે પ્રકારની આગાહી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ અપાયો છે. આ સાથે જ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે. અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની 3 પાંખોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આપત્તિજનક વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રાહત કમિશનરે રાજ્યના તમામ નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી છે. વિદ્યાર્થીઓને, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષા અર્થે આજે અમદાવાદ અને વડોદરામાં તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં દેશના 19 રાજ્યોમાં આજથી અઠવાડિયા દરમિયાન ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.